लौजस्थं वर्णिवेशस्थं सर्वोपरि कृपानिधिं। श्रीहरिं सरयुदासं ध्यायामि त्वां सदा हृदि, कर्तृत्वरसमानौ मे त्वत्पादैर्पयितुं प्रभो हृदयेन सदिच्छामि, तदर्थं देहि मे धियं, तदर्थं देहि मे। विक्रम संवत 2075 आसो सुद एकादशी बुधवार तारीख 9/10/2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम द्वारा आयोजित सवारनी कथा में आज मारे ओरडेना व्याख्यान में आपने भाग 14 में आया। आजे पाशांकुशा नामनी एकादशी छे આસો સુદ, આપણે બધાએ આજે વ્રત કરવાનું છે। વ્રતના અંગભૂત જે નિયમો હોય એનું પાલન કરવાનું છે। વડતાલ જેવા જેને ધરતી ઉપર અક્ષરધામનો ટુકડો કહેવાય એવા ધામમાં આવી એકાદશીનું વ્રત આપણે જો નિયમ અનુસાર કરીએ તો એનું પુણ્ય પારાવાર થાય છે। 1,00,000 સ્ત્રીધનના ત્યાગી તપસ્વી ઋષિ સાધુ સંતને, 1,00,000 એવા સંતને પોતાના આંગણે બેસાડીને 60,000 વર્ષ સુધી જમાડે એનું જે પુણ્ય થાય તે એકાદશી કરવાથી થાય છે। જો નિયમ અનુસાર એકાદશી વ્રત આપણે ભગવાનમય રહીને કરીએ તો, અને એકાદશીને દિવસે અન્ન ખાનારને એટલું પાપ લાગે છે કે એની 3 પેઢી નરકમાં જાય છે। માટે એકાદશીને દિવસે 8 વર્ષથી ઉપરની ઉંમરનાએ અને 80 વર્ષથી અંદરની ઉંમરનાએ કદાપી અન્ન ખાવું નહીં। વાલા ભક્તો, ઘરે એકાદશી કરીએ, મંદિરમાં એકાદશી કરીએ, એમાંય વળી વડતાલ જેવા તીર્થધામમાં એકાદશી કરીએ, એના ફળોમાં બહુ મોટો ફેર પડે। આપણે અત્યારે વડતાલ ધામમાં છીએ, ઘરમાં નહીં, ગામમાં નહીં, ધામમાં, અને એમાંય નૈમિક્ષારણ્ય ક્ષેત્ર કે જ્યાં ભગવાનના મોટા પુરુષ હોય, સત્પુરુષો બેઠા હોય, આરાધના તપશ્ચર્યા સાધના થતી હોય એવા ઉત્તમ સ્થાનમાં કોઈ ભક્ત સાધના આરાધના કરે, એકાદશી કરે, ત્યાં ખાસ રોકાઈને ભગવાનને પામવાને માટે સેવા કરે, ભજન કરે, વ્રત કરે, તપ કરે, એનું ફળ તો સૌથી વધારે થાય છે। તત્કાળ એની વૃત્તિઓ વિષયનો ભાવ લઈને આત્મસન્મુખ થાય, આત્મામાં બિરાજમાન પરમાત્માના સ્વરૂપમાં અતિ ભાવથી ચોંટી જાય, અને જ્યારે વૃત્તિઓ પોતાના સ્વરૂપમાં મૂર્તિમાન રહેલા મહારાજમાં એકાકાર થાય ત્યારે એના કારણ શરીરનો ભંગ થાય છે, અને એ આત્મા માયા થકી મુક્ત થાય છે, ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપથી યુક્ત થાય છે, અને અતિ ઉત્તમ મોટા આનંદને, સહજાનંદને સાક્ષાત અનુભવે છે. માટે સંતોના યોગમાં રહીને ભજન કરવું, વ્રત કરવા, તપ કરવા એ સૌથી વધારે બેટર છે. આપણે હવે આજ મારે ઓરડાના ત્રીજા પદમાં પ્રવેશ કરવો છે. સૌ પ્રથમ પદગાન કરીએ.
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. કે બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. એ બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન.
મારે એક વાર તારે સૌને સંભળાવ્યા નું છે માન.
મારે એક વાર તારે સૌને સંભળાવ્યા નું છે માન.
મારે એક વાર તારે સૌને સંભળાવ્યા નું છે માન.
મારે એક વાર તારે સૌને સંભળાવ્યા નું છે માન.
મારી મૂર્તિ રે, ઓ મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મોક્ષ.
મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મોક્ષ.
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જો.
સર્વે દિવ્ય છે, ઓહો, ત્યાં તો જોયાની છે જો.
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જો.
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જો.
મારું ધામ છે રે, હે મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ.
એ મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ.
સર્વે સામર્થ્ય રે, શક્તિ ગુણે કરે અભિરામ.
સર્વે સામર્થ્ય રે, શક્તિ ગુણે કરે અભિરામ.
અતિ તેજોમય રે, રવિ શશિ કોટિ કવર્ણે જાય.
અતિ તેજોમય રે, રવિ શશિ કોટિ કવર્ણે જાય.
શીતળ શાંત છે રે, તજની ઉપમા નવ દેવાય.
શીતળ શાંત છે રે, તજની ઉપમા નવ દેવાય.
તેમાં હું રહું રે, હે તેમાં હું રહું રે, વિભુજ દિવ્ય સદા સાકાર.
તેમાં હું રહું રે, વિભુજ દિવ્ય સદા સાકાર.
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર.
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર.
જીવ ઈશ્વર તણો રે, માયા કાલ પુરુષ પ્રધાન.
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન.
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન.
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન.
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પર લય થાય.
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય.
મારી મરજી વિના રે, તરણો નવ તોડાય.
મારી મરજી વિના રે, કોઈથી તરણો નવ તોડાય.
મારી મરજી વિના રે, મારી મરજી વિના રે, કોઈથી તરણો નવ તોડાય.
મારી મરજી વિના રે, કોઈથી તરણો નવ તોડાય.
એમ મન જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી.
એમ મન જાણજો
કહી છે મારી.
મેં તમ આગળ રે, વાર્તા સત્ય કહી છે મારી.
હું તો તમ કારણે રે, હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દે.
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દે.
પ્રેમાનંદ નો રે, વાલો વર્ષા અમૃત મેહ.
પ્રેમાનંદ નો રે,
પ્રેમાનંદ નો રે, વાલો વર્ષા અમૃત મેહ.
પ્રેમાનંદ નો ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર ચોગાવાનો છેલ
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર ચોગાવાડો છેલ
આજ મારે ઓરડે રે આવ્યા કે આવ્યા કે આવ્યા અવિનાશી અલબેલ
હે વાલા સંતો ભક્તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે આજ મારે ઓરડેના આ ત્રીજા પદમાં પોતાના ઘરની વાતો કરી છે. પોતે પોતાનો મહિમા આપણને થાય એટલા માટે ગાયો છે. પરમેશ્વરની આપણા ઉપર અનેક કૃપાઓ હશે, પરંતુ એ જ્યારે પોતે પોતાના મુખે પોતાનો મહિમા આપણને એના જાણીને આપણા કલ્યાણ માટે કહેતા હોય ત્યારે એ બહુ મોટી કૃપા મહારાજ કરી રહ્યા છે એવું આપણે સમજવું જોઈએ. બહુ મોટી કૃપા. કેમ જે ભગવાન એવું કહે કે પોતાને મુખે પોતાના વખાણ ના કરવા, સ્વૈન મુખે ને સ્વશ્લાઘા ન કર્તવ્ય, એ ભગવાન પોતે આપણા ઉપર દયા કરીને પોતાનો મહિમા પોતાને મુખે જ્યારે ગંગાના ધોધની જેમ વહેવડાવતા હોય ત્યારે એ નિર્મળ પાવન પ્રવાહમાં નાઈને આત્માઓ બહુ જ સુખી થતા હોય છે. ભગવાન શ્રીહરિએ કૃપા કરીને અક્ષરધામમાંથી અહીંયા આ ફૂટલા બ્રહ્માંડમાં પ્રગટ થઈને એમના ઘરની જે વાતો, એમના સુખની જે વાતો, એમના ધામની જે વાતો, ત્યાંની અલૌકિકતાની જે વાતો દિલ મૂકીને આપણા ઉપર વિશ્વાસ રાખીને અઢળક કરી છે, ખૂબ કૃપા કરી છે. આ પરમેશ્વરની કૃપાને આપણે બધાએ ઉછળી ઉછળીને ઝીલી લેવી જોઈએ, પકડી લેવી જોઈએ, અમલમાં લેવી જોઈએ અને પોતાના મોટા ભાગ્ય માની અને આ વાતને વાગોળવી જોઈએ. ભગવાનના અમૃત સરખા વેણને આપણે બરાબર પાન કરવા જોઈએ. જરાય એમાંથી ટીપું હેઠે પડવા દેવું ના જોઈએ, ચૂસી ચાટી જવું જોઈએ આ અમૃત કે જે ભગવાનના મુખમાંથી નીકળ્યું છે. બીજા બધા અમૃત નામ છે પણ કાંઈ અમર બનાવતા નથી. કહેવાય છે કે સ્વર્ગમાં દેવો અમૃત પાન કરે છે, તો ગીતાજી એવું કેમ કહે છે, છિન્ને પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ. દેવતાઓના પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે તેઓ સ્વર્ગમાંથી પાછા મૃત્યુ લોકમાં પડે છે અને જન્મ મરણના ચક્કરમાં ચડે છે. ક્યાં ગયું એનું અમૃત? કેમ ન થયા અમર? કેમ એને પાછું સૃષ્ટિના જન્મ મરણના ચક્કરમાં આવવું પડ્યું? માટે અમૃત તો મહારાજના મુખમાંથી નીકળે છે તે વચનામૃત. અને એનો જો ખરેખર અતિભાવથી આપણે પાન કર્યું અને એ વચનોને આપણે ઉછળી ઉછળીને ઝીલી લીધા, અમલમાં લીધા, એક એક શબ્દ વિચાર્યો અને એ પ્રમાણે એને આચર્યો, ખાલી બોલવા ખાતર શબ્દને માણવાના છે. શબ્દો છે ને એ ખાલી કહેવા સાંભળવાના ના હોય, મહારાજના અને મોટા પુરુષના શબ્દો છે એ જીવવાના હોય. જીવવાના, એ શબ્દ જીવવાના હોય, અર્થાત એમ જીવવું જોઈએ. ખાલી સાંભળીને ખંખેરીને હાલતા થયા, કોકને કઈને પરબારાય નમઃ કરીને વયા ગયા, કંઈ એનાથી જોઈએ એટલો લાભ ના મળે. આ ભગવાનની વાત છે એટલે એનું બીજબળ થાય, બિલકુલ મિથ્યા ના જાય, પણ શબ્દ જીવવા માટે છે. હવે મહારાજ પોતે જે કાંઈ પોતાની વાત કરે છે એમાં આપણે ડૂબવાનું છે. હવે થોડું કઠણ ભાગમાં પ્રવેશ કરીએ છીએ. પ્રથમ થોડીક ભૂમિકા જે સંપ્રદાયમાં પરંપરાથી કહેવાય છે એ આપની આગળ રજૂ કરું છું. એક વખત ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા ને સુરતના હરિભક્તો આવ્યા. આ કથા હું પહેલાંય કહી ગયો છું. તેણે મહારાજને પોશાક હાર વગેરે બધું પહેરાવ્યું બરાસ કપૂરના આશે તે. આ વખતે મહારાજ વાસુદેવ નારાયણને ઓરડે બિરાજમાન હતા. પછી પ્રેમાનંદ સ્વામીએ જે મહારાજે શણગાર ધારણ કર્યા હતા એનું વર્ણન કરતા બે પદ બનાવ્યા. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ સજની સાંભળો રે, બે પદ એ કીર્તન કર્યા. તે બે પદ રચ્યા ત્યાં હરે થયા. એક મત આવો છે સંતો. પછી પ્રેમાનંદ સ્વામી ત્યાં ત્યાં ખરડા મૂકીને જમવા ગયા ત્યારે મહારાજે એક ખરડા જોયા ને બે પદ પછી મહારાજે પોતે કર્યા એવો એક મત છે એમ કહેવાય છે. કોઈ સુજ્ઞ માણસ વિદ્વાન માણસ આજ મારે ઓરડેના ચારેય પદ વાંચે પછી બોલ્યા શ્રીહરિ રે સાંભળો નરનારી હરિજન, આ જે પદ છે બોલ્યા શ્રીહરિ એ મહારાજના બોલ્યા હોય. હું પદ રચું તો એવું તો ના જ બોલું બોલ્યા જ્ઞાન જીવન રે, આમ સીધું બોલું. પછી ચોથા પદમાં પાંચમી પંક્તિથી જે ઉપસંહાર છે એ તો પ્રેમાનંદ સ્વામીનો કરેલો જ માનવો જોઈએ એવી એક તાત્વિક વિદવત્તા ભરી દ્રષ્ટિથી જોઈએ તો આ પદો મહારાજે રચ્યા છે એ આપણે અલૌકિક ભાવમાં માનવાનું રહ્યું, અહોભાવથી માનવાનું રહ્યું અને એનો આનંદ બહુ મોટો છે. અને જો કહીએ કે મહારાજે જ રચ્યા છે તો ખોટું કાંઈ નથી. કેમ જે મહારાજે જે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશને મહારાજે પ્રેમાનંદ સ્વામીમાં રહીને જ ગૂંથ્યો છે, માટે એ તો મહારાજની જ રચના કો વાણી કો. એટલે આપણે દિવ્ય ભાવથી એવા ભાવથી માણીએ, આપણા સંતો પણ એવા ભાવથી આ પદોને જોતા માણતા અને એનો આનંદ લૂંટતા. આખીર વાત ઇતિહાસના લોચામાં પડવા માટે નહીં પરંતુ આ પદનો પૂરેપૂરો લાભ લૂંટવા માટે આપણે ઢાળવી વાત આખીર ન્યા ઢાળવી. સ્વામિનારાયણીય સાહિત્ય પ્રથમ જે શાસ્ત્રો પુરાણો થયા એવું હાવ ઐતિહાસિક દ્રષ્ટિને ધ્યાનમાં નહીં રાખીને રચાયેલું નથી. આપણા પુરાણો વગેરે જે કાંઈ જૂના બધા શાસ્ત્રો છે એમાં બહુ ઇતિહાસને નોંધ્યો નથી. આધ્યાત્મિકતા નોંધી છે, દિવ્યતા નોંધી છે, લોકકલ્યાણને ખૂબ ધ્યાનમાં રાખ્યું છે. બીજી જફામાં બહુ મોટા મોટા લેખકો પડ્યા નથી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે કે વિદેશી માણસો પણ સ્વામિનારાયણીય સાહિત્ય વાંચીને કાન પકડે. કેમ જે એમાં સંવત માસ તિથિ સ્થળ સમય વગેરેની પરફેક્ટ નોંધ કરેલી છે. આને ઐતિહાસિક દ્રષ્ટિ કહેવાય. કાળ સાથે સ્થળ સાથે ઇતિહાસને ખૂબ સંબંધ છે. પરંતુ એક વાત આપના ખ્યાલમાં લાવું છું કે પછી એટલો બધો ઇતિહાસ પણ આપણા સંત લેખકોએ પકડ્યો નથી કે નોંધ્યો નથી કે જેનાથી આગલી આવનારી પેઢીને એ વાત વાંચી સાંભળીને નુકસાન થાય. કેટલીક હકીકતો હોય તો પણ કુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવે કુત્રચિત એ વાતને ધ્યાનમાં લઈને કાઢી નાખી. હવે માત્ર ઐતિહાસિક વાત ન રહી તો હવે વાત રહી માત્ર કલ્યાણકારક. એમ આપણા બધા ગ્રંથો કલ્યાણકારક છે. આપણા મહારાજે અને આપણા આદિ વડવાઓ, વિદ્વાનો, સાધુઓ, પાર્ષદો, બ્રહ્મચારીઓ કે એવા એ જમાનામાં જે કોઈ લેખક ગ્રહસ્થ હરિભક્તો હતા એ બધાએ સૌના કલ્યાણને ધ્યાનમાં રાખ્યું છે. ઇતિહાસ જે કહેતો હોય તે, પણ જો એનાથી આગામી પેઢીઓને કાંઈ હાનિ પહોંચે એવું હોય તો એ લોકોએ એ વાત કાપી નાખી છે. દિવ્યતા સભર બધા ગ્રંથો લખાણા છે. જનહિતને ધ્યાનમાં રાખીને એ મોટાઓએ કલમ ચલાવી છે. માટે ક્યાંક ક્યાંક મહારાજ માટે, સંતો માટે, સંપ્રદાય માટે, આખીર કહું તો વંશ પરંપરાગત આવનારી પેઢીઓના કલ્યાણ માટે કંઈક ઇતિહાસને મળતું આપણા વડવાઓએ ના લખ્યું હોય અને દિવ્યતાથી સભર લખ્યું હોય તો એ આપણે બધાએ શિરોધાર્ય છે. શું કીધું? શિરોધાર્ય. એક્ઝામ્પલ આપું. હકીકતમાં મહારાજ રાજકોટમાં સર માલકમને મળવા માટે છેલ્લે ગયા હતા 86 સાલમાં, પણ સત્સંગ જીવનમાં ઠેઠ 66 સાલમાં મળવા ગયા હતા એવું લખ્યું. ઇતિહાસારે સંબંધ નહીં, એ એક અનેક આત્માઓના કલ્યાણ કરવા સાથે સંબંધ છે. પછી ઈચ્છારામભાઈ તો મહારાજ હતા એ પહેલા ધામમાં ગયા હતા, તો પણ સત્સંગી જીવનમાં ઈચ્છારામભાઈ મહારાજ ધામમાં જાય છે ત્યારે એ સભામાં હાજર હોય એવું સતાનંદ સ્વામી લખે છે. એ પણ એક દિવ્યતા સભર વાત સમજવાની. એવી ઘણી વાતો છે કે જેને આપણે ઇતિહાસની હારે ના અડાડાય, અનંત જીવના કલ્યાણ માટે દિવ્યતા સભર લખાયેલી કથા સમજવાની. માટે જે માણસો આ બધું ભારતીય આધ્યાત્મિક સાહિત્ય કયા હેતુથી નિર્માણ થયું છે, લેખકો મોટા પુરુષોએ કઈ વાતને ધ્યાનમાં રાખી છે એ ના સમજે અને આ બધું વાંચવા જાય ને તો નાસ્તિક થઈ જાય, ગોટે ચડે કે એક આમ કહે છે ને એક આમ કહે છે ને એક આ ચરિત્ર આઈનું કહે છે ને એક આઈનું કહે છે ને ઓલા તો આમ લખે છે ને આને તો આમ લખ્યું છે ને આમાં હું સાચું, કાંઈ સાચું લાગતું નથી. એ પત્યું ગયો કામમાંથી. માટે આપણા ગુરુજનોએ આપણને એ વાત શીખવાડી દીધી છે, મોટા મોટા પુરુષોએ આપણને કાનમાં કહી દીધું છે કે આ બધી વાત કેવળ ઇતિહાસને લક્ષ્યમાં રાખીને નથી કહેવામાં આવી, જીવના કલ્યાણને નજર સમક્ષ રાખીને આ બધા ગ્રંથો કે વાતો કહેવામાં આવી છે. માટે કલ્યાણ ઉપર ધ્યાન આપજો, ઇતિહાસ ઉપર નહીં. એવી તો બધી બહુ વાતો છે. સંપ્રદાયના બધા ગ્રંથો ભગવાનનું વનવિચરણ 7 કહે છે, ત્યારે આધારાનંદ સ્વામી 8 કહે છે. મેં તો બધા બહુ શાસ્ત્ર વાંચેલા અને બહુ શાસ્ત્રનો અભ્યાસ કરીને બધી બહુ કથાઓ કરીને એટલે આવી બધી બાબતો એટલી બધી મારી સામે આવી છે કે એની કોઈ સીમા જ નહીં. જાણું સત્સંગ જીવનના મહાત્મિક ગ્રંથમાં હેમંત સિંહને શ્રોતા બનાવ્યા, હકીકત તો એ તો ધામમાં આવી ગયા. પરંતુ આ બધી દિવ્ય વાત છે. એવા ઘણાય પ્રશ્નો છે જે તમારા માથામાં નાખ્યાની કોઈ જરૂર નથી. ગ્રંથોમાં જે સંવાદો આવે છે ને એનાય મોટા સવાલ છે કે સતાનંદ સ્વામીએ ક્યારે પ્રતાપસિંહને કથા જગન્નાથપુરીમાં સાંભળાવી હતી. એ પણ બધી એવા અનેક ગ્રંથોના સંવાદો વિશે પણ, સ્થળો વિશે પણ બહુ મોટું પ્રશ્નચિહ્ન છે. માટે એ સમજવાનું કે આ રીતે ગ્રંથની રચના કરી છે. બસ પછી એવું નહીં સમજવાનું કે આવ્યા હતા ને બેઠા હતા ને આખી કથા કરી હતી. એ આખી દિવ્ય વાત સમજો, અને એનો અર્થ એ નહીં થતો કે આ બધું ખોટું છે. ખોટું કાંઈ નથી, સમાધિવાળાને માટે બધું સાચું છે. ભૌતિક માયિક દ્રષ્ટિવાળાના માટે બધું ખોટું સમજી લેજો. પણ જેને ભગવાનમાં ને ભગવાનના સંતોમાં દિવ્ય બુદ્ધિ છે એને માટે બધું સાચું છે. કેટલાક લોકો આપણા શાસ્ત્રોના વર્ણન ઉપરથી થોડી નાસ્તિક જેવી વાતો કરવા માંડે કે ગઢપુરમાં દાદાનો દરબાર હતો, ત્યાં સોનાની થાંભલીઓ હતી, સોનાના નળિયા હતા. આપણા હરિલીલા કલ્પતરુ જેવા ગ્રંથમાં અતિ દિવ્યતા સભર આ બધી વાતો લખી હોય. સોનાને પારણે ઝૂલે નંદ કિશોર છપૈયામાં મહારાજ જન્મ્યા, સોનાના બોર ઝૂલે. તો તમે એમ કહેશો કે એ બધું ખોટું હતું, છપૈયામાં હોનું જ નહોતું. એવું ના કહેવાય. વિશ્વકર્મા પોતે આવીને સોનાનું પારણું લાવ્યા હતા અને મહારાજને ઝૂલાવ્યા હતા. અને કેટલાક લોકોને ભગવાન સ્વામિનારાયણે દાદાનો દરબાર આખો સુવર્ણનો બતાવ્યો હતો. આ મંદિરને આપણે પથ્થરનું સમજીએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણે ભૂતળમાંથી આખું હોનાનું મંદિર એકવાર કાઢીને કોઈકને બતાવ્યું હતું. માટે કોઈ એવું બોલે કે વડતાલમાં હોનાનું મંદિર છે તો ઓ દિવ્ય ભાવથી એ વાત લેવાની હોય, એમ ના મનાય કે આવા બધા ગપ્પા જ માર્યા છે. ગપ્પા કાંઈ નથી, આપણે અજ્ઞાની છીએ એટલે આપણને ગપ્પા લાગે. જો આપણને દિવ્ય દ્રષ્ટિ થાય તો એ બધી વાત આપણને 100% સાચી લાગે. ભગવાનના સંબંધે કરીને જે કાંઈ વાત કહેવાય છે એ જો જીવના કલ્યાણ કરે એવી સુરીતિ વ્યવહાર વીતિવાળી હોય તો એ બધી આપણા માટે ઉપયોગની છે. આપણે ગ્રહણ કરવી જોઈએ. એમાં વધારે પડતી બુદ્ધિને લઈને ખોંચરા કાઢી કાઢીને આપણે ભગવાનમાં અને સંતો ભક્તોમાં જે આપણે મહિમાથી આકર્ષણ ધરાવીએ છીએ એ ઓછું થવા દેવું જોઈએ નહીં. થોડું સજાગ રહેવું. ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં તીર્થોમાં ભગવાનના સંબંધમાં આવેલી હર કોઈ ચીજમાં આપણને જે હેત હોય, ભાવ હોય, આકર્ષણ હોય એને કમ કરવું કોઈ પણ વાતે કરીને એના જેવી કોઈ મોટી મૂર્ખતા નથી. અને એ બુદ્ધિને લઈને જો એમાં આપણને ઓટ આવતી હોય તો એ બુદ્ધિને ભડાકે દેવી જોઈએ. કેમ જે બુદ્ધિ સાચી, વિદવત્તા સાચી, વિદ્વાન સાચા, પરંતુ હવે એ બુદ્ધિ કલ્યાણના કામની રહી નથી. એ બુદ્ધિ જ પોતે આવરણ બની ગઈ છે, વિઘ્ન બની ગઈ છે. એમ કેટલાય ડાયા મહાબુદ્ધિશાળી માણસોને શાસ્ત્રો વાંચતા વાંચતા જ નાસ્તિકતા આવી ગઈ છે. કેટલાક સાધુઓ પણ નાસ્તિક જેવા થઈ ગયા હતા. આ બધું હકીકત સમજો. માટે આપણા ગુરુજનો મોટા પુરુષો આપણને જે રીતે આ બધા શબ્દોને શાસ્ત્રો ગ્રંથો ગ્રહણ કરવાનું કહે એ રીતે ગ્રહણ કરવા. આપણી વાયડાઈ ભરી બુદ્ધિએ કરીને આપણે આ શાસ્ત્રોને ક્યારેય મૂલવવા નહીં. નહીં નહીં, મોટા પુરુષો ગુરુજનોએ જે રીતે આ ગ્રંથોને આદર આપ્યો છે, સાચા માન્યા છે, ગ્રહણ કર્યા છે, એ રીતે આપણે સાચા માનવાના. વર્ષો પહેલાંના ભાગવત આદિ પુરાણો એને વિશે દુનિયાના વિદ્વાનોએ એટલી બધી ચર્ચાઓ કરી છે, એટલી બધી ચર્ચાઓ કરી છે કે આમાં જે સાધુ વિદ્વાન હશે એને ખબર હશે. આપ જાણતા હશો એક એવો જબરજસ્ત મત પ્રવર્તે છે કે ભાગવત વ્યાસજીનો લખેલો ગ્રંથ નથી, અને એટલા બધા પ્રમાણો આપે કે એની કોઈ સીમા નહીં. એક મત એવો પ્રવર્તે છે કે ભાગવત આટલા શ્લોકનું જ છે, આ છે એ નહીં. એક મત એવો પ્રવર્તે છે આટલા અધ્યાય કોકે પાછળથી નાખેલ છે, આ શ્લોક ક્ષેપક છે, ફલાણું આમ છે, ઢીકડું આમ છે, લોંકડું આમ છે, એની તો કોઈ પાર નહીં એટલી કથાઓ છે. આપણે તે બધું કાંઈ જાણતા નથી. અને તો પણ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે શ્રીમદ ભાગવત આદિ જે શાસ્ત્ર છે તે સત્ય છે અને એમાં જે લખ્યું છે તે એમ જ થાય છે. જો ભાગવતમાં લખ્યું છે કે સ્ત્રીને વિશે અને સુવર્ણ વિશેને કળીનો વાસ છે તો અમને સુવર્ણ અને સ્ત્રી દીઠાઈ ગમતા નથી. મહારાજ કેટલી બધી આસ્તિક બુદ્ધિથી ભાગવત આદિ પુરાણો જે વર્ષો પહેલાં છે અને એમને વિશે લોકો ભાઈ ભાઈનું કેટલું ખરડી ભરડી ગયા છે તો પણ માને છે. મહારાજ આસ્તિકતાથી ભાગવત આદિ પુરાણને માને છે. તો હજી કાલ સવારે આપણી નજર સમક્ષ લખાયેલા સ્વામિનારાયણીય સાહિત્યને હું અને તમે વાઇડાઈ કરીને આમ તેમ ખોટું માનવા જઈશું, મરી જાઉં. દુનિયાને આપણે એમ કે સાચું સમજાવીએ, આ ખોટું ના સાચું ને આટલું જ સાચું ને આમ તેમ ફલાણું ઢીકળું, હવે આજકાલનો તું હું હું કરીમાં સાનો માનો ભજન કર ને ખોવાઈ જઈશ. કોકને સાચું સમજાવવા જતા તારા માથામાં ખોટું ગરી જાહે ને તો તું ક્યાંક ખોવાઈ જઈશ, કલ્યાણ સાઈડમાં રહી જાહે. માટે આ બધા સાહિત્યને કઈ રીતે લેવું એની મેં થોડીક અહીંયા આ પાગલ વાત કરી છે. વાલા ભક્તો, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અનેક આત્માઓને અક્ષરધામ ઇનામમાં આપવા માટે અવની ઉપર આવ્યા હતા. રાઈટ, ફરીવાર બોલું, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ સર્વાવતારી સર્વકારણ સર્વાધાર સર્વપ્રેરક આ ધરતી ઉપર અનેક આત્માઓને અક્ષરધામ ઇનામમાં આપવા માટે આવ્યા હતા. અર્થાત કરોડોના કલ્યાણ કરવા માટે એમનું પ્રાગટ્ય હતું. અક્ષરધામમાં જવાની બે મજબૂત પાંખો કે ધામ સુધી ઉડ્યા જાવ એ પાંખમાંથી કોઈ પીછું ના કરે એવી આપણને મહારાજે આપી. આપણા વડવાઓ કાયમ કહેતા આજ્ઞા ઉપાસના. આજ્ઞા એટલે ધર્મ, ઉપાસના એટલે ભક્તિ. ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્ય ઇતિ તદ્રહ. શિક્ષાપત્રીમાં લખી નાખ્યું કે અમે 8 શાસ્ત્ર પ્રતિપાદન કર્યા છે અને તમે ટૂંકું અમને પૂછો કે એ 8 શાસ્ત્રનું એક શબ્દમાં રહસ્ય પામવું હોય તો શું? તો કે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્ય ઇતિ તદ્રહ, એટલે તેનું રહસ્ય છે. હાવ ટૂંકું. અને ધર્મે સહિત કૃષ્ણ ભક્તિ કરવી એનો મિનિંગ થાય છે ભગવાનની આજ્ઞા પાળી ભગવાનની ઉપાસના કરવી. ઉપાસનાનો અર્થ થાય ધ્યાન, અખંડ વૃત્તિ, પ્રેમમય વૃત્તિથી પ્રભુને સેવવા, એ ઉપાસના છે. અને એ પણ એમની મરજી આજ્ઞામાં રહીને તો ઉપાસના સિદ્ધ થાય. ભગવાનની આજ્ઞાને લોપીને મન ફાવે એવું સ્વચ્છંદી જીવન જીવીને કોઈ ભજન ભક્તિ ઉપાસના અખંડ વૃત્તિ રાખતો હોય તો એનાથી એને મૂર્તિ સિદ્ધ થતી નથી, એની ઉપાસના ચવાઈ જાય છે. જેમ કે કોઈ ખાવકુડિયા નેતા હોય, ભલે ને ઘણા બધા રૂપિયા ઉપરથી પાસ થાય પણ એ સમાજ સુધી પહોંચે નહીં, કેમ જે પૈસા બધા ચવાઈ જાય. એમ આજ્ઞા નહીં પાળનારા ભલે ને ગમે એટલી ભજન ભક્તિને માળાન બધું કરતા હોય ઉપાસના, પણ એની ઉપાસના ચવાઈ જાય, ફળ ના મળે, ભગવાનનો સાક્ષાત્કાર થવા રૂપી ફળ ના મળે. માટે આજ્ઞા અને ઉપાસના. આજ્ઞા એટલે શિક્ષાપત્રી, ઉપાસના એટલે વચનામૃત. અને સત્સંગી જીવન તો આજ્ઞા ઉપાસના ધર્મ જ્ઞાન બધાથી યુક્ત છે. એ ધર્મ ગ્રંથ છે, 17,627 શ્લોકનો એ ગ્રંથ છે. વચનામૃતમાં મહારાજે પોતાનો મહિમા પોતાને મુખે કહ્યો અને ઉપાસનાની વાતો બહુ સમજાવી અને વચનામૃતના અભ્યાસમાંથી એક વાત સાફ સામે આવે છે કે બે વાત પકડો, મહાત્મ્ય જ્ઞાન ને આત્મજ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન ને આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે કે પોતે પોતાને ઓળખો, હું દેહ નથી, હું દેહમાં રહેલો આત્મા છું કે જેને લઈને શરીર જીવંત લાગે છે, આ આત્મજ્ઞાન. અને પછી આત્માના આત્મા, આત્માના આત્મા પરમાત્મા, એના મહાત્મ્ય જ્ઞાનને સમજો. બે ઉપર વચનામૃતમાં વજન બહુ છે, અતિશય વજન. વાલા ભક્તો, મજબૂત પાંખો આજ્ઞા અને ઉપાસના. શ્રીહરિજી મહારાજના પરમ ઉપદેશના આ બંને પદો, આજ્ઞા અને ઉપાસના, દ્રઢ કરવાની અનુપમ ઉર્જા અર્પે છે. જો ઉપાસના સુદૃઢ થાય તો આત્માને ભગવાન જેવો આકાર, ભગવાન જેવો આનંદ, ભગવાન જેવું ઐશ્વર્ય વગેરે વગેરે પ્રાપ્ત થાય છે. ભગવાન જેવું જ માયાથી મુક્તત્વ એને પ્રાપ્ત થાય છે, કર્મથી મુક્તત્વ પ્રાપ્ત થાય છે. આ ઓરડાનું ત્રીજું પદ આ રીતની ઉપાસનાની સમજણ પૂરી પાડે છે, અને એવી સમજણને પક્વ કરવાની અને અખંડ સહજાનંદના દિવ્યાનંદને માણવાની પાત્રતા ચોથું પદ આપે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો શ્રીહરિજીએ કેવળ કરુણા કરી, કેવળ કરુણા કરી આપેલ ઉપદેશના આ બંને પદો મુમુક્ષુઓ માટે નિત્ય ગાવા, વિચારવા, વાગોળવા અને એ પ્રમાણે જીવવા માટે છે, જીવવા જેવા છે, ધ્યાનમાં લેવા જેવા છે. ખાલી સંતો પધરામણી આવે ત્યારે આજ મારે ઓર ડે ડે આવી ના છે, લ્યો સ્વામી ગયા, વાત પૂરી, એવું હાવ સ્થૂળ ભાવમાં આપણે જીવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના સંતો જે આપણને આપી ગયા છે એને જેમ છે એમ આપણે સમજતા નથી. ચિંતામણી છે પણ બાળકના હાથમાં, માટે એનો ઉપયોગ કાંઈ થાય નહીં, થાય તો ઊંધો થાય. સમજું માણસ આવા બધા અણમોલ સાહિત્યને દિવ્ય દ્રષ્ટિથી જોઈને એનો સુઉપયોગ કરશે તો જરૂર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામશે એવા આ પદો છે.
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન.
મારી એક વાર તારે સૌને સંભળાવ્યા નું છે માન.
મારી એક વાર તારે સૌને સંભળાવ્યા નું છે માન.
મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત.
મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત.
સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા ની છે જોક.
સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા ની છે જોક.
બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન.
બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન.
હે સાંભળો નર નારી હરિજન.
મહારાજને હવે વક્તાપણે આ પદમાં પ્રેમાનંદ સ્વામીએ નિરૂપ્યા છે. મહારાજ એમ કહે છે કે હે મારે આશ્રિત નરનારીઓ સાંભળો, બધાય ભક્તજનો સાંભળો, ત્યાગી ગૃહી તમામ, મારે એક વાર્તા કરવી છે. એક અનુપમ રહસ્યની વાત તમને બધાને સંભળાવવાની મને ઈચ્છા થઈ છે. બહુ ભાગ્ય મારા અલૌકિક દિવ્ય તમારા ઘરના મહાત્મ્યની કથા જો તમે તમારા મુખેથી અમને કહેવા તત્પર થયા હો, તમને ઈચ્છા થઈ ગઈ હોય, અમારી ઉપર દયા આવી હોય, અમારા કલ્યાણનું મહારાજ તમે નક્કી કર્યું હોય તો અમે ભાગ્યશાળી છીએ. આપના મુખમાંથી નીકળતું એ અમૃત અમે આનંદથી પાન કરીશું, કર્ણરૂપી પડ્યા દ્વારા સુખી સુખી થઈ જઈશું. અમારા બહુ મોટા ભાગ્ય એમ નહીં કહીએ, એ તો બોલવાની જગતની રીત એટલે બોલ્યા. પરંતુ હે મહારાજ, હે વાલા, તમને અમારા ઉપર જે હેત થયું, અમારા કલ્યાણ કરવાની તમને જે ઈચ્છા થઈ અને તમે અમારા કલ્યાણ માટે એક વાર્તા કહેવા તત્પર થયા, આ અમારા ભાગ્ય નહીં, હે બાપ આપની કેવળ કૃપા છે, કેવળ કરુણા છે. ભાગ્ય કહેશો તો એનો અર્થ એવો થશે કે અમે પૂર્વે કંઈક એવા સાધન કર્યા છે કે એ સાધનનું ફળ અત્યારે ઉદય થયું, અમારા ભાગ્ય જાગ્યા, જે તમે અમને તમારા ઘરની વાતો કહેવા માટે ઈચ્છા કરી. ના ના મહારાજ, અમે તો એવા શું સાધન શું પુણ્ય કર્યા છે તે વળી એના એવા ભાગ્ય હોય કે તમે અમારા ઉપર અમૃતનો વરસાદ કરો. અને ગમે એવા સાધન કર્યા હોય તોય આપના મુખમાંથી નીકળતા અમૃતના ધોધના પાત્ર તો એ સાધન હોય જ નહીં. આ તો આપની કૃપા જ, કૃપા જ, કેવલમ હરિ કૃપા. મહારાજ હવે કહે છે, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, ત્રીજા પદની બીજી કડી અહીંથી સ્ટાર્ટ કર્યું. મારી મૂર્તિ રે, પ્રથમ કોઈ શબ્દ મહારાજના મુખમાંથી નીકળ્યો હોય તો મારી મૂર્તિ એ શબ્દ છે. સૌથી વધારે વજન સ્વામિનારાયણીય સાહિત્યનું અહીં છે. મૂર્તિ, 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 મૂર્તિ. કેટલાક દુનિયાના વિદ્વાનો સૌથી વધારે જો કોઈનું ખંડન કરતા હોય તો મૂર્તિનું, મૂર્તિ ભગવાનને આકાર છે જ નહીં, મૂર્તિ માનવા યોગ્ય જ નથી, હું મૂર્તિમાં માનતો જ નથી. અમે નરસંડામાં રહીને વડતાલની પાઠશાળામાં આવજા કરીને ભણતા હતા. એ વખતે વડતાલમાં અમારે કોઈ રૂમ કે આશ્રય સ્થાન નહોતું. અમારા ગુરુજીનો રૂમ અહીંયા પાછળ હતો, એક લક્ષ્મી પ્રસાદ કે નારાયણ સ્વામી રહેતા, જે બુદ્ધેજમાં રહેતા, એની પાસે એક ઓરડી હતી, એ સ્વામીએ કાઢી નાખી. પછી એ રાખતા નહોતા ઓરડી. આસન ત્રણ હતા ધર્મશાળામાં, આસને રહેવાય કે જીવાય એવી સુવિધા સંપૂર્ણ હતી નહીં, એટલે વડતાલમાં રહેવાનું અમારે એ વખતે સાનુકૂળ નહોતું. એટલે અહીંથી 4 કિલોમીટર દૂર નરસંડા ગામના મંદિરમાં રહી રોજ અમે 4 કિલોમીટર ચાલીને પાઠશાળાએ આવતા, પછી દર્શને આવતા, પછી ચાલીને પાછા નરસંડા જતા. શિયાળો, ચોમાસું અને ઉનાળો, આ એવરી ડેનો અમારો કાર્યક્રમ હતો. ભણતા હતા ત્યાંના રમાનભાઈ માસ્તર, એ રોજ કથામાં બેહતા, બે પાંચ જણા કથામાં આવતા. એણે એક દિવસ મને એવી વાત કરી, મને કે સ્વામી, તે દી તો હું પાર્ષદમાં હતો, ધોળે કપડા, એટલે કે ભગત, આ મંદિરમાં ખીટીઓ છે એ ગણો તો, આજ તો એ મંદિર નથી, પૂજ્ય નવતમ સ્વામીએ એ જ સ્થાનમાં આખું નવું મંદિર નિર્માણ કર્યું છે. પણ તે દિવસે એ મંદિરમાં 52 ખૂંટીઓ હતી, જે જૂનું મંદિર હતું એમાં. મને કે આ ખીટીઓ છે ને, ત્યાં પૂંજા ટીંગાડવા હારું હરિભગત બાજતા કે અમારી ખીટી. એટલે કે અહીંયા એટલા બધા ગામમાંથી ભક્તો પૂજા કરવા આવતા હતા કે આ ખીટીઓએ પૂજા ટીંગાડવાનો ઝઘડો થતો. એની જગ્યાએ આજ એક પણ ખીટીએ કોઈની પૂજા હોય તો જુઓ. મેં કે નહીં, મને કે અમારું નરસંડા પોણા ઉપર હરિભગત. અહીંથી દરરોજ છાશના ટીપણા ભરીને રેકડો વડતાલ મંદિરે જતો. એવરી ડે વડતાલ મંદિરથી રેકડો આવે ગાડું, એટલે એકો કે એમાં ટીપણા મૂક્યા હોય, તમારા ગામના બધાએ એ છાશ ભેગી કરીને વડતાલ મોકલતો. દોડીને વડતાલ પૂકતા. પરંતુ એક એવો કહેવાતો પંથ આવ્યો કે જેણે મૂર્તિનું ખૂબ ખંડન કર્યું, ખૂબ ભજ ખંડન કર્યું, અને એવા બુદ્ધિશાળી એમાં ભણેલા શિક્ષક વગેરે ભળી ગયા, તે ધબધબાવીને હાંક્યું, એનું પરિણામ એ આવ્યું કે આ એક ખીટી હવે પૂજા નહીં બની ગઈ, એવું એ કહેતા હતા હરમાનભાઈ માસ્તર. અને પછી એવું કહેતા હતા કે એકવાર એ અહીં આવેલ અને આપણા સંપ્રદાયના કોઈ સાધુ આવેલા અને ચર્ચા થઈ પછી બરાબરની કે મૂર્તિમાં અમે માનતા જ નથી. આપણા સાધુ કે અમે તો મૂર્તિમાં માનીએ છીએ. બહુ ચર્ચા થઈ. પછી સાધુએ એને કહ્યું કે તમે મૂર્તિમાં માનતા નથી, તો કે ના, ભગવાનના ફોટામાં ચિત્રમાં શ્યામાઈ નીકે એમાં શું હોય, એ થોડા ભગવાન છે. પછી સાધુએ એમ કીધું કે તમારા બાપાનો ફોટો હોય એની ઉપર હું થૂકું તો તમને કાંઈ અસર થાય? રિયલી બોલજો. કે થાય, સારો માણસ હતો. એ કે મારા બાપાનો ફોટો હોય ને તમે એમાં થૂકો તો મને થાય કે તમે મારા બાપાનું અપમાન કર્યું. ત્યારે સંતે કહ્યું કે તમે મૂર્તિમાં માનો છો એ સાબિત થઈ ગયો, નહીતર સારું અસર થાય તમને. તમારા બાપાના ફોટા ઉપર કોઈ થૂકે યા મળમૂત્ર કરે તમને શું તકલીફ પડે, તમે મૂર્તિ માનતા જ નથી. એટલે આવી એ વાત કરતા હતા. એક આખો બહુ મોટો વર્ગ છે કે જેને મૂર્તિમાં જરાય આસ્થા નથી. જ્યારે એને સામે અનેક સંપ્રદાયો એવા છે કે જે રામ ભગવાનની મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ, ગણપતિની મૂર્તિ, દેવદેવીઓની મૂર્તિ, બ્રહ્માજીની મૂર્તિ, શિવજીની મૂર્તિ માને છે. બહુ મોટો વર્ગ છે. એને લઈને મંદિરો નિર્માણ થાય છે. મૂર્તિને માનીએ છીએ આપણે ત્યારે તો અયોધ્યામાં રામ મંદિર કરવા માટેની કોશિશ ચાલે છે. સ્વામિનારાયણ ભગવાન મૂર્તિ પૂજામાં માનતા. સ્વામિનારાયણ ભગવાન સાકારવાદી હતા. રામાનુજાચાર્ય જેમ સાકારવાદી હતા એમ, એટલે સ્વામિનારાયણ ભગવાને રામાનુજાચાર્યના મતને ગ્રહણ કર્યો. અને હવે એ બધા કરતાં વિશેષતા જો આપણે આપણા સંપ્રદાયની કહેવી હોય તો આપણા સંપ્રદાયમાં જેટલું મૂર્તિનું મહત્વ છે, જેટલું મૂર્તિનું વર્ણન છે, એટલું શાયદ બીજે ક્યાંય નથી, ક્યાંય નથી. આપણા નંદ સંતોની કૃતિઓમાં તમે જોશો તો મૂર્તિ 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 આવ્યા જ કરશે. કેમ જે એ લોકોએ એ મૂર્તિને નયનની આગળ પણ જોઈ છે અને પોતાના આત્મામાં પણ જોઈ છે, અક્ષરધામમાં પણ જોઈ છે. એને ખબર છે કે સર્વનું કારણ જે કોઈ તત્વ છે એ મૂર્તિમાન તત્વ છે, એ નિરાકાર નથી. અને એ ભગવાન જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે એની જે મૂર્તિ આપણને પંચભૂતની લાગે છે, પરંતુ ત્યાં પંચભૂતને કોઈ અવકાશ જ નથી. એ સાંગોપાંગ નખ શિખ ચૈતન્ય છે. અને એના સંબંધમાં આવે એ પણ નિર્ગુણને ચૈતન્ય માનવું એવી મહારાજની આજ્ઞા છે. કેમ જે એ પણ નિર્ગુણ થઈ જાય છે. આવો એક જોરદાર સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે ઘૂંટી 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 ઘૂંટીને દુનિયાને ગળે ઉતાર્યો. ઝાઝી બધી ચર્ચા તો આપણે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં વચનામૃતની કથા કરશું એમાં આવશે. પણ અત્યારે એટલી વાત આપણા મગજમાં સાફ થઈ જવી જોઈએ કે આપણે બધા સત્સંગીઓને જીવ જો કોઈ હોય તો મહારાજની મૂર્તિ. આપણો આત્મા સાકાર શ્રીહરિની મૂર્તિ. આ વાત આપણે સમજવે જ પડશે. કેમ જે આત્માનું જીવન, જીવનું જીવન સાકાર છે, એ જ આપણા સહજાનંદ અને આપણા બધાયમાં બેઠા છે. બધાયમાં મહારાજ છે. લોયાનું 15મું વચનામૃત એને માટે પરમ સિદ્ધાંત રૂપ સાક્ષી છે કે સૌમાં રહ્યો તો મૂર્તિ માન જ છું. મહારાજ બોલ્યા, સૌમાં રહ્યો તો વચનામૃતના અભ્યાસ એ છે અને હું શબ્દ બોલું એ ભેગી લાઇટ થાય, બાકી હાથમાં લીધું જ ન હોય ને વાંચ્યું જ ન હોય તો ભોગ મળ્યા. આ સંપ્રદાયમાં આવ્યા પછી વચનામૃતના અભ્યાસી ના થયા અને છાપા જ વેંચ વેંચ કર્યા, કાં બીજા ત્રીજા કચરા જેવા જેના તેના સાહિત્યને બહુ હારા માની એમાં આંખ્યો ફોડી અને વચનામૃતમાં આંખ્યો જોડી નહીં, તો એ મોટા મોટી આપણી કમનસીબી છે. મહારાજ બોલ્યા કે હું બધામાં રહ્યો તો મૂર્તિમાન જ છું. આપણા બધામાં મહારાજ મૂર્તિમાન છે અને એ મૂર્તિ ને અક્ષરધામની મૂર્તિ અલગ નથી, એ એક જ આપણા છે, એ અક્ષરધામમાં છે, એક જ મૂર્તિ છે. અને એમ જો તમે ના પ્રતિપાદન કરો તો આપણે કોઈ દિવસ અક્ષર બ્રહ્મ બની શકીએ નહીં. મહારાજ આપણામાં મૂર્તિમાન રહ્યા છે, માટે આપણે પણ માનીએ તો અક્ષર ધામ છીએ, ભગવાનને રહ્યાની જગ્યા છીએ, સ્થાન છીએ. ભગવાન અને આપણે બેની વચ્ચે ડિસ્ટન્સ અણુ જેટલોય નથી. સારંગપુરના 10માં જવું પડશે ને જોઈ લેવા, અણુ જેટલોય ભગવાનને ને ભગવાનના ધામને આપણાથી વેળું નથી. અર્થ એ થાય કે જ્યાં ભગવાન છે ત્યાં ભગવાનનું ધામ છે, જ્યાં ભગવાનનું ધામ છે ત્યાં આપણે પણ છીએ. આ આધ્યાત્મિક દ્રષ્ટિએ પરમ સત્ય છે અને આપણને એ સત્ય અનુભવાતું નથી. એનું કારણ એ છે કે આપણે દેહાભિમાન રૂપ અજ્ઞાનથી આબદ્ધ છીએ. જે દિવસે દેહાભિમાન રૂપી અજ્ઞાનને આપણે હટાવી દેશું, આપણે આત્મા રૂપ આપણને માનશું અને પછી ભગવાનને રહ્યાના ધામની સાથે આપણા આત્માને એક કરીશું, બ્રહ્મણા એક્યમ, અને ત્યારે આપણામાં જ રહેલા મહારાજ દેખાશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી હું છે ને કેમ છે આ જગત, બધું હથેળીમાં જેમ જળનું ટીપું દેખાય એમ દેખાય આવશે. જીવ ઈશ્વર માયા બધું દેખાય આવશે, પણ દેહાભિમાન રૂપ આવરણથી આવરિત આપણો આત્મા અત્યારે આ દેહને ભાળે અને આ દુનિયાને ભાળે, બીજું કાંઈ ભાળે નહીં. એનો અર્થ એવો નથી થતો કે બીજું કાંઈ નથી, અજ્ઞાન છે એટલે કાંઈ દેખાતું નથી. અને જે કાંઈ પ્રાપ્તિ થશે તે પરમાત્માની મૂર્તિની ઉપાસનાથી જ થશે. ઉપાસના વિના એકેય વાત સિદ્ધ થતી નથી. પ્રથમનો છપન, ઉપાસના વિના એકેય વાત સિદ્ધ થતી નથી. જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા હોય એટલી જ આત્મનિષ્ઠા સિદ્ધ થાય, એટલો જ વૈરાગ સિદ્ધ થાય, એટલી જ ધર્મનિષ્ઠા સિદ્ધ થાય, એટલો જ ભગવાનનો મહિમા વગેરે એને સાક્ષાત થાય છે. માટે વાલા ભક્તો, પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા, ઉપાસના, નિષ્ઠા ને ઉપાસના બે શબ્દ ક્યારેક હાવ પર્યાય વાચી હોય છે. ઉપાસના, ઉપાસનાનો અર્થ સાકાર ભગવાનને માનવા, મૂર્તિમાન, અને એમાં પ્રેમ કરવો, ધ્યાન કરવું, આ બહુ મોટા મોટું રહસ્ય છે. એટલે મહારાજે જ્યારે પોતાના ઘરની વાત શરૂ કરી ત્યારે પહેલો શબ્દ મહારાજના મુખમાંથી નીકળ્યો, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મોક્ષ, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મોક્ષ. સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે જોક, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે જોક. આજ મારે ઓરડે રે મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલણીના તારા, તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના. ભાવે ગયા
सत्संग में अब आए जेते संत हरे जन भाइयो ते अब है मुक्त अनादि यही तो भाव भूल गए ते ही तो भाव भूल गए ते ही
सर्वे वाला संत भक्तों ने भाव की जय श्री।